એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણને ગરીબી અને સુખાકારી વિશે આમ મૂળભૂત રીતે ફરી વિચારવા મજબૂર કરે છે.
હા, બિલકુલ.
આ પુસ્તક છે પ્રખ્યાત અર્થશાસ્ત્રી પાર્થ દાસગુપ્તાનું. એનું નામ છે એન એન્ક્વાયરી ઇન્ટુ વેલબીંગ એન્ડ ડેસ્ટિટ્યુશન. જો કે ક્યારેક એ વેલબીંગ એન્ડ ડેસ્ટિટ્યુશન ઇકોનોમિક્સ એથિક્સ એન્ડ ધી એન્વાયરમેન્ટ તરીકે પણ ઓળખાય છે.
ખરો. અને આજકાલ જ્યારે આપણે વિકાસ, પ્રગતિ એ બધી વાતો કરીએ છીએ ને, ત્યારે આ પુસ્તક ખૂબ જ અગત્યનું બની જાય છે.
કેવી રીતે?
એ આપણને સીધો સવાલ પૂછે છે, શું વિકાસ એટલે બસ પૈસા કમાવા, જીડીપી વધારવો, એટલું જ? કે પછી સાચી સુખાકારીનો અર્થ કંઈક બીજો છે, કંઈક વધુ ઊંડો? દાસગુપ્તા આપણને ગરીબીના એવા પાસાઓ તરફ લઈ જાય છે જેના પર એટલે સામાન્ય રીતે આપણું ધ્યાન નથી જતું.
જેમ કે
આરોગ્યની સ્થિતિ, શિક્ષણની તકો, આપણું પર્યાવરણ અને હા, આપણી સ્વતંત્રતાઓ પણ.
એટલે આ ચર્ચા ખરેખર અગત્યની છે, કારણ કે આ બધી વાતો આપણી નીતિઓ પર, સમાજ તરીકે આપણી પ્રાથમિકતાઓ શું હોવી જોઈએ એના પર સીધી અસર કરે છે, બરાબર ને?
ચોક્કસપણે.
પણ આ ઊંડા વિષયમાં ઉતરીએ એ પહેલાં થોડી વાત લેખક વિશે કરીએ. પ્રોફેસર પાર્થ દાસગુપ્તા કોણ છે આ વિચારક?
પ્રોફેસર પાર્થ દાસગુપ્તા, એમનું નામ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં ખૂબ જ સન્માન સાથે લેવાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રોફેસર એમેરિટ્સ છે અને રોયલ સોસાયટીના ફેલો પણ. પણ એમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ ખાલી અર્થશાસ્ત્રના જ નિષ્ણાત નથી.
હા, એ જ વાત મને બહુ રસપ્રદ લાગી. એ અર્થશાસ્ત્રની સાથે દર્શનશાસ્ત્ર અને પર્યાવરણ વિજ્ઞાન આ બધાને જોડે છે. આજે એમનો ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ છે એ એમને કઈ રીતે મદદ કરે છે?
આ જ એમની તાકાત છે. જુઓ, એક તરફ એમની પાસે આર્થિક સિદ્ધાંતોનું ઊંડું જ્ઞાન છે, ગાણિતિક મોડેલ બનાવવાની ક્ષમતા છે,
બરાબર.
પણ સાથે સાથે તેઓ નૈતિકતાના પ્રશ્નો, ન્યાય એટલે શું જેવા મુદ્દાઓ સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલા છે. જ્હોન રોલ્સ, અમર્ત્ય સેન જેવા વિચારકોના કામથી પ્રભાવિત છે.
અને પર્યાવરણ?
હા, અને સૌથી અગત્યનું કદાચ એ જ છે, એમણે પર્યાવરણને આર્થિક વિકાસની ચર્ચાના કેન્દ્રમાં મૂક્યું, અને એ પણ ઘણા દાયકાઓ પહેલાં, જ્યારે આ વાત બહુ જ સામાન્ય નહોતી. એ કુદરતી સંસાધનોને ખાલી વાપરવાની ચીજ નથી ગણતા,
પણ
એક પ્રકારની મૂડી તરીકે જુએ છે, નેચરલ કેપિટલ.
વાહ. અને આ બધું ખાલી થિયરી નથી. એમણે કહ્યું છે કે એમને વિકાસશીલ દેશોમાં, ખાસ કરીને દક્ષિણ એશિયા અને આફ્રિકામાં ફિલ્ડવર્કનો પણ અનુભવ છે.
ચોક્કસ. એટલે જમીની હકીકતોથી પણ એ વાકેફ છે. આ બધું ભેગું થઈને એમને ગરીબી અને સુખાકારી જેવા જટિલ વિષય પર એક અનોખો અને આમ ઘણો ઊંડો દ્રષ્ટિકોણ આપે છે.
બરાબર. લેખકનો આ પરિચય રસપ્રદ છે. ચાલો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એ શું કહેવા માગે છે?
મુખ્ય ઉદ્દેશ તો એ છે કે ગરીબી અને વિકાસ વિશેની આપણી જે પરંપરાગત સમજ છે, જે ઘણીવાર બહુ સીમિત હોય છે, એને પડકારવાનો.
સીમિત એટલે?
એટલે કે આપણે ગરીબીને મોટે ભાગે પૈસાની તંગી તરીકે જ જોઈએ છીએ. દાસગુપ્તા કહે છે, ના, આટલું પૂરતું નથી.
તો પછી?
એ માનવ સુખાકારી માટે એક વધારે વ્યાપક, વધારે નૈતિક માળખું પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે.
અને એ માળખાનો કેન્દ્રીય વિચાર શું છે? સુખાકારી એટલે શું એમની દૃષ્ટિએ?
એમનો કેન્દ્રીય વિચાર એ છે કે સુખાકારી એટલે કે વેલબીંગ એ ખાલી ભૌતિક વસ્તુઓનો ઢગલો કે આવકનો આંકડો નથી. જીડીપી વધી ગયો એટલે બધા સુખી થઈ ગયા એવું નથી.
તો શું છે?
સાચી સુખાકારી જીવનની ગુણવત્તામાં છે, અને આ ગુણવત્તા બને છે સારા આરોગ્યથી, પૂરતા પોષણથી, શિક્ષણ મેળવવાની તકથી, અને સાથે સાથે આપણી રાજકીય અને નાગરિક સ્વતંત્રતાઓથી. અહીં તેઓ અમર્ત્ય સેનના વિચારોનો પણ આધાર લે છે, પેલું કાર્યક્ષમતા, ફંક્શનિંગ્સ અને ક્ષમતાઓ, કેપેબિલિટીઝ.
હા, કાર્યક્ષમતા અને ક્ષમતાઓ. થોડું સરળ શબ્દોમાં સમજાવશો?
ચોક્કસ. કાર્યક્ષમતા એટલી વ્યક્તિ ખરેખર શું કરી શકે છે અથવા શું બની શકે છે. જેમ કે પૂરતું પોષણ મેળવી શકવું, લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું, સમાજમાં આત્મસન્માન સાથે હરીફરી શકવું, ભણી શકવું, આ બધી કાર્યક્ષમતાઓ છે.
અને ક્ષમતાઓ,
ક્ષમતાઓ એટલે આ બધું કરવાની વાસ્તવિક તક અથવા તો સ્વતંત્રતા હોવી. તમારી પાસે આવડત હોય પણ એનો ઉપયોગ કરવાની તક જ ન મળે તો એ ક્ષમતાનો અભાવ કહેવાય. દાસગુપ્તા કહે છે કે સાચી સુખાકારી આ ક્ષમતાઓ પર નિર્ભર છે, આપણે શું બની શકીએ છીએ એની સ્વતંત્રતા.
સમજાયું, ખૂબ રસપ્રદ. તો પુસ્તક આપણને આ વિષયમાં કઈ રીતે આગળ લઈ જાય છે, એની આખી વૈચારિક સફર કેવી છે?
પુસ્તક શરૂ થાય છે પરંપરાગત માપદંડો જેમ કે GDP, એની મર્યાદાઓ બતાવીને.
હા,
પછી એ વ્યક્તિગત સ્તર પર આવે છે, પોષણ અને આરોગ્યની વાત કરે છે, અને એમાં પેલી પોષણની જાળ, ન્યુટ્રિશનલ ટ્રેપ જેવી ગંભીર બાબત ચર્ચે છે. ત્યાંથી એ કૌટુંબિક સ્તરે જાય છે, ઘરમાં સંસાધનોની વહેંચણી કેવી રીતે થાય છે, ખાસ કરીને સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે, છોકરા છોકરી વચ્ચે ભેદભાવ કેવી અસર કરે છે, એ બધી વાત.
વ્યક્તિ, કુટુંબ, પછી?
પછી પુસ્તકનો વ્યાપ મોટો થાય છે સામુદાયિક અને પર્યાવરણીય સ્તર પર. અહીં સામાન્ય સંસાધનો, કોમન પ્રોપર્ટી રિસોર્સિસ જેમ કે જંગલ, પાણી, ગોચર, એના સંચાલનની વાત આવે છે.
બરાબર.
અને એક બહુ જ મહત્વનો મુદ્દો, ગરીબી, વસ્તી વધારો અને પર્યાવરણનો નાશ, આ ત્રણે કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે અને એક ખતરનાક ચક્કર બનાવે છે, પેલો પોવર્ટી પોપ્યુલેશન એન્વાયરમેન્ટ નેક્સસ.
એની વાત આપણે આગળ કરીશું.
અને અંતે,
અંતે પુસ્તક રાજ્ય અને સંસ્થાઓની ભૂમિકા પર આવે છે. રાજકીય અને નાગરિક સ્વતંત્રતાઓ કેમ જરૂરી છે, બજાર ક્યાં નિષ્ફળ જાય છે અને ત્યાં રાજ્યએ શું કરવું જોઈએ, એ બધી ચર્ચા છે.
ખરેખર આ તો બહુ વ્યાપક દ્રષ્ટિકોણ છે. ચાલો આમાંથી કેટલાક મુદ્દાઓને થોડા વધુ ઊંડાણથી સમજીએ. તમે GDP જેવા માપદંડોની મર્યાદાની વાત કરી, કે મેં સુખાકારી માપવા પૂરતા નથી. સીધી વાત છે, GDP શું માપે છે? દેશમાં થયેલું કુલ ઉત્પાદન અને આવક, બસ. પણ એ નથી બતાવતું કે એ આવક કોને મળી, લોકોનું સ્વાસ્થ્ય સુધર્યું, બાળકો ભણવા ગયા, પર્યાવરણનું શું થયું, લોકોને બોલવાની આઝાદી છે.
ના, એ તો નથી બતાવતું.
બરાબર. તો શક્ય છે કે કોઈ દેશનો GDP બહુ ઊંચો હોય પણ ત્યાં ભયાનક અસમાનતા હોય, લોકો પ્રદૂષણથી મરતા હોય, સરકારનો ડર હોય, શું એને સાચી સુખાકારી કે પ્રગતિ કહીશું? દાસગુપ્તા કહે છે બિલકુલ નહીં.
એટલે જ પેલી કાર્યક્ષમતા અને ક્ષમતાઓની વાત આવી, અને એમાં તમે સ્વતંત્રતાનો પણ ઉલ્લેખ કર્યો. પુસ્તકમાં બે પ્રકારની સ્વતંત્રતાની વાત છે ને, નકારાત્મક અને હકારાત્મક, એ શું છે?
હા, આ ભેદ સમજવો જરૂરી છે. નકારાત્મક સ્વતંત્રતા એટલે કોઈના દ્વારા રોકટોક કે દખલગીરી ન હોવી.
એટલે
કે સરકાર કે બીજું કોઈ તમારી વાણી પર, ધર્મ પાળવા પર, હરવા ફરવા પર વગેરે પર ગેરવાજબી પ્રતિબંધ ન મૂકે, કોઈ તમને રોકે નહીં, એ નકારાત્મક સ્વતંત્રતા.
અને હકારાત્મક?
હકારાત્મક સ્વતંત્રતા એટલે કંઈ કરવા માટે સમર્થ હોવું, એના માટે જરૂરી સાધનો અને તકો હોવી. જેમ કે ભૂખથી મુક્ત રહેવાની સ્વતંત્રતા, એનો અર્થ ખાલી એટલો નથી કે કોઈ તમને ખાતા રોકતું નથી, પણ એનો અર્થ એ છે કે તમારી પાસે પૂરતું ભોજન મેળવવાની ક્ષમતા અને તક છે.
બીજું ઉદાહરણ,
શિક્ષણ મેળવવાની સ્વતંત્રતા, એનો અર્થ માત્ર એટલો નથી કે તમને ભણવા જતા કોઈ રોકતું નથી, પણ તમારી પાસે શાળા હોય, ભણવાના સાધનો હોય, એ બધી તક હોય. એવી જ રીતે આરોગ્ય સેવા મેળવવાની સ્વતંત્રતા.
બરાબર.
દાસગુપ્તા ભાર મૂકે છે કે સાચી સુખાકારી માટે આ બંને પ્રકારની સ્વતંત્રતાઓ જોઈએ. ખાલી રાજકીય આઝાદી મળી જાય પણ લોકો ભૂખમરા, બીમારી, નિરક્ષરતામાં જીવતા હોય તો એ સાચી સુખાકારી નથી.
આ વાત ખૂબ સ્પષ્ટ થઈ. હવે પેલી ગરીબીના મૂળની વાત કરીએ. તમે પોષણની જાળનો ઉલ્લેખ કર્યો હતો, આ શું છે? બહુ ગંભીર લાગે છે.
છે જ ગંભીર. આ એક આમ તો બહુ દુઃખદ પણ વાસ્તવિક ખ્યાલ છે. દાસગુપ્તા બતાવે છે કે માણસને જે પોષણ મળે છે અને એનાથી એ કેટલું કામ કરી શકે છે, એની શારીરિક ક્ષમતા કેટલી છે, એની વચ્ચેનો સંબંધ સીધી લીટી જેવો નથી.
તો કેવો છે?
એ S આકારનો છે. એનો મતલબ એ કે પોષણનું એક ન્યૂનતમ સ્તર હોય છે. જો કોઈ વ્યક્તિ એનાથી પણ નીચે હોય તો એની કામ કરવાની તાકાત એટલી બધી ઘટી જાય છે કે ઉત્પાદક શ્રમ કરી જ ન શકે, એનું શરીર જ સાથ ના આપે. હવે વિચારો, કોઈ ગરીબ માણસ પાસે એટલા પૈસા કે જમીન નથી કે પેલું ન્યૂનતમ પોષણ મેળવી શકે, તો શું થાય?
એ કામ નહીં કરી શકે,
બરાબર. અને કામ નહીં કરી શકે એટલે કમાઈ નહીં શકે, અને કમાઈ નહીં શકે એટલે પોષણ નહીં મેળવી શકે, અને પોષણ નહીં મળે એટલે
ફરી કામ નહીં કરી શકે. આ તો એક ચક્કર થઈ ગયો.
વ્યક્તિ શારીરિક રીતે નબળો હોવાથી કમાઈ નથી શકતો, અને કમાઈ ન શકતો હોવાથી નબળો રહે છે. એ કદાચ ઓછામાં ઓછી મજૂરીએ કામ કરવા તૈયાર હોય, પણ એનામાં તાકાત જ ન હોય. આ કોઈની આળસનો પ્રશ્ન નથી, સમજ્યા ને? આ તો બાયોલોજી અને ઇકોનોમિક્સનું એક ભયાનક મિશ્રણ છે જે વ્યક્તિને અને એના પરિવારને પેઢીઓ સુધી ગરીબીમાં જકડી રાખી શકે છે.
ખરેખર વિચારવા જેવી વાત છે. આ તો વ્યક્તિગત સ્તરની વાત થઈ, પણ તમે કૌટુંબિક સ્તરે પણ ભેદભાવની વાત કરી હતી, ખાસ કરીને લિંગભેદ.
હા, અને આ પણ ગરીબી ટકાવી રાખવામાં મોટો ભાગ ભજવે છે. ઘણા સમાજોમાં, ખાસ કરીને ગામડાઓમાં, આપણે જોઈએ છીએ કે ઘરની અંદર જ ખોરાકની વહેંચણી હોય, આરોગ્યની સંભાળ હોય કે ભણાવવાની વાત હોય, એમાં દીકરા દીકરી વચ્ચે ભેદભાવ રખાય છે. દીકરીઓને ઓછું ખાવાનું મળે, એ બીમાર પડે તો ઓછું ધ્યાન અપાય, એમને ભણાવવામાં ખચકાટ અનુભવાય.
એ તો છે.
હવે આ માત્ર નૈતિક રીતે ખોટું છે એવું નથી. દાસગુપ્તા બતાવે છે કે આ આર્થિક રીતે પણ બહુ મોટી મૂર્ખામી છે.
કેવી રીતે?
અરે, તમે સમાજની અર્ધી વસ્તીની ક્ષમતાઓનો પૂરો વિકાસ જ નથી થવા દેતા. તમે એમની શક્તિઓને દબાવી રાખો છો, તો પછી આખો સમાજ કેવી રીતે આગળ વધશે? સ્ત્રીઓ સ્વસ્થ અને શિક્ષિત હશે તો આખા પરિવારનું અને સમાજનું ભલું થશે.
સાચી વાત. ચાલો હવે થોડા મોટા ચિત્ર પર જઈએ. પેલું વસ્તી, સંસાધનો અને પર્યાવરણનો ત્રિકોણ. ઘણીવાર એમ કહેવાય કે ગરીબ દેશોમાં વસ્તી વધારો જ બધી સમસ્યાનું મૂળ છે. દાસગુપ્તા આને કઈ રીતે જુએ છે?
દાસગુપ્તા થોડું જુદી રીતે જુએ છે. એ સીધે સીધું વસ્તીને દોષ નથી દેતા. એ કહે છે કે ગ્રામીણ ગરીબ પરિવારો જે વધુ બાળકો પેદા કરવાનો નિર્ણય લે છે, એ એમની પોતાની પરિસ્થિતિના સંદર્ભમાં ઘણીવાર તર્કસંગત હોય છે.
રેશનલ.
હા,
તર્કસંગત. વધુ બાળકો પેદા કરવાનો નિર્ણય એ કઈ રીતે?
જુઓ, એમના દ્રષ્ટિકોણથી વિચારો, જ્યાં બાળ મૃત્યુદર ખૂબ ઊંચો હોય ત્યાં વધુ બાળકો હોય તો ખાતરી રહે કે અમુક તો મોટા થશે, બરાબર?
હા.
બીજું, બાળકો બહુ નાની ઉંમરથી કામમાં લાગી જાય છે. પાણી ભરવું, લાકડા લાવવા, ઢોણ ચરાવવા, એ પરિવાર માટે શ્રમનો સ્ત્રોત છે.
ખરું.
અને ત્રીજું, જ્યાં સરકારી પેન્શન જેવી સામાજિક સુરક્ષા ન હોય ત્યાં ઘડપણમાં કોણ સાચવે? દીકરાઓ જ ને? એટલે વધુ દીકરા હોવા એ વૃદ્ધાવસ્થાની સુરક્ષા ગણાય. આ બધા કારણો ભેગા મળીને વધુ બાળકો પેદા કરવા પ્રેરે છે.
પણ આ વધતી વસ્તીની અસર તો સંસાધનો પર પડે જ ને?
બિલકુલ, એ જ મુદ્દો છે. દાસગુપ્તા પેલી પર્યાવરણીય સામાન્ય સંસાધનો, એન્વાયરોન્મેન્ટલ કોમન્સની વાત કરે છે. એટલે કે જંગલ, નદી તળાવ, ગોચર જમીન, માછલીઓ, જે કોઈ એકની માલિકીના નથી, આખો સમુદાય વાપરે છે.
હા.
હવે જેમ જેમ વસ્તી વધે તેમ તેમ આ કોમન્સ પર દબાણ વધે. વધુ લાકડા કપાય, વધુ પશુઓ ચરે, જમીન ધોવાય, પાણી ખૂટે.
અને અહીં પેલું ચક્કર શરૂ થાય છે, ગરીબી, વસ્તી, પર્યાવરણનું વમળ. તમે કહ્યું એમ.
હા, એ નેક્સસ. અને એમાં રસપ્રદ વાત એ છે કે આ ત્રણે એકબીજાને ખવડાવે છે, એકબીજાને મજબૂત કરે છે.
એ કેવી રીતે કામ કરે છે આ વમળ? થોડું સ્પષ્ટ કરશો?
ચોક્કસ. જુઓ, ગરીબી લોકોને મજબૂર કરે છે કે તેઓ ટકી રહેવા માટે પર્યાવરણનો વધુ પડતો ઉપયોગ કરે, જેમ કે જંગલ કાપીને લાકડા વેચે. હવે જ્યારે પર્યાવરણનો નાશ થાય, જંગલો ઓછા થાય, પાણી સુકાય, ત્યારે શું થાય? લોકોની આજીવિકાનો આધાર જ ખતમ થઈ જાય, એટલે ગરીબી ઓર વધે.
બરાબર.
દાખલા તરીકે, ગામની સ્ત્રીઓને પહેલાં નજીકમાંથી બળતણ માટે લાકડા મળી રહેતા. હવે જંગલ દૂર થઈ ગયું એટલે રોજ કલાકો સુધી ચાલીને જવું પડે.
હા, એ તો બહુ સામાન્ય છે.
તો એનો સમય અને શક્તિ વેડફાયા. એ સમયમાં એ બીજું કંઈક કામ કરીને કમાઈ શકી હોત, અથવા બાળકો પર ધ્યાન આપી શકી હોત, એટલે ગરીબી વધી. અને આ વધતી ગરીબી, સંસાધનો પરનું દબાણ, એ પાછું ક્યારેક વધુ બાળકો પેદા કરવા તરફ દોરી જાય, પેલી વૃદ્ધાવસ્થાની સુરક્ષા માટે. એટલે આખું ચક્કર ચાલ્યા જ કરે, નીચે ને નીચે.
આ તો ખરેખર બહુ જ જટિલ અને ગંભીર ચક્કર છે. તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? તમે સંસ્થાઓ, બજાર અને રાજ્યની ભૂમિકાની વાત કરી હતી.
હા, દાસગુપ્તા કહે છે કે આ ચક્કર તોડવામાં સંસ્થાઓનો રોલ બહુ મોટો છે. અહીં સામાજિક મૂડી, સોશિયલ કેપિટલનો ખ્યાલ આવે છે.
સામાજિક મૂડી એટલે?
એટલે સમાજમાં લોકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ, સહકારની ભાવના, નિયમો પાળવાની વૃત્તિ. જ્યાં આ સામાજિક મૂડી મજબૂત હોય ને, ત્યાં સમુદાયો ભેગા મળીને પોતાના સામાન્ય સંસાધનોનું રક્ષણ અને સંચાલન વધુ સારી રીતે કરી શકે છે, ટકાઉ રીતે.
જેમ કે?
જેમ કે ગામ લોકો ભેગા મળીને પાણી બચાવવા માટે નિયમો બનાવે અને પાળે, કે જંગલનું રક્ષણ કરવા માટે ચોકી પહેરાનું આયોજન કરે. આ કામ ખાલી સરકારી કાયદાથી ન થાય, સ્થાનિક લોકોનો સહકાર અને વિશ્વાસ જોઈએ.
બરાબર. અને બજારોનું શું? ફ્રી માર્કેટ આ બધું બરાબર ન કરી દે?
દાસગુપ્તાની દલીલ છે કે ગરીબ અર્થતંત્રોમાં બજારો ઘણીવાર બરાબર કામ નથી કરતા. એમાં નિષ્ફળતાઓ, માર્કેટ ફેલિયર્સ હોય છે.
કેવી નિષ્ફળતાઓ?
ખાસ કરીને ગરીબ માણસને જરૂર હોય ત્યારે સરળતાથી અને વાજબી વ્યાજે ધિરાણ નથી મળતું. ક્રેડિટ માર્કેટ બરાબર નથી, અને વીમા બજારો પણ. ખેતીમાં પાક નિષ્ફળ જાય, ઘરમાં કોઈ માંદું પડે એવા આંચકાઓ સામે રક્ષણ માટે વીમો નથી મળતો.
એટલે એ લોકો બહુ અસુરક્ષિત રહી જાય છે.
બિલકુલ. એક નાનકડી આફત પણ એમને દેવામાં ડૂબાડી શકે છે.
તો પછી છેલ્લે રાજ્યની જવાબદારી શું આવે? સરકારે શું કરવું જોઈએ?
રાજ્યની ભૂમિકા બહુ જ મહત્વની, અનિવાર્ય છે. એક તો એણે જાહેર માલ, પબ્લિક ગુડ્સ પૂરા પાડવા જોઈએ, એવી વસ્તુઓ જે બજાર ન આપી શકે.
દાખલા તરીકે?
દાખલા તરીકે મૂળભૂત આરોગ્ય સેવાઓ, પ્રાથમિક શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતાની સગવડો, રસ્તા, વીજળી જેવી માળખાકીય સુવિધાઓ, અને સૌથી અગત્યનું કાયદાનું શાસન. અને બીજું, રાજ્યએ નાગરિકોની પેલી બંને પ્રકારની સ્વતંત્રતાઓ, નકારાત્મક અને હકારાત્મક, એની ગેરંટી આપવી જોઈએ. અને અનુભવ કહે છે કે લોકશાહી અને જવાબદાર સરકારો હોય એ ગરીબોની જરૂરિયાતો પ્રત્યે વધુ ધ્યાન આપે એવી શક્યતા રહે છે.
આખી ચર્ચા પરથી જો આપણે થોડા મુખ્ય સંદેશાઓ તારવવા હોય, આમ ટૂંકમાં, તો શું કહી શકાય? આ પુસ્તક આપણને મુખ્યત્વે શું શીખવે છે?
મને લાગે છે કે 5-6 મુખ્ય મુદ્દાઓ છે જે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. પહેલો અને કદાચ સૌથી મહત્વનો, ગરીબી બહુ પરિમાણીય છે. એને ખાલી પૈસાના અભાવ તરીકે ન જુઓ.
હા,
આરોગ્ય, શિક્ષણ, સમાજમાં ભાગીદારી, પર્યાવરણની ગુણવત્તા, સ્વતંત્રતા, આ બધાનો અભાવ છે. એટલે જ્યારે આપણે વિકાસની યોજનાઓ બનાવીએ, પછી એ દેશ માટે હોય કે ગુજરાત માટે, ત્યારે ખાલી GDP નહીં, આ બધા પાસા જોવા પડે. દાસગુપ્તાનું એક વાક્ય છે ને, ગરીબી માત્ર આવકનો અભાવ નથી, તે ન્યૂનતમ યોગ્ય માનવ જીવન જીવવાની ક્ષમતાનો અભાવ છે.
બહુ સરસ કહ્યું.
બીજો મુદ્દો કયો?
બીજો, સ્વતંત્રતાનું મહત્વ. જેમ આપણે વાત કરી, બંને પ્રકારની સ્વતંત્રતા, દમનથી મુક્તિ પણ જોઈએ અને પોતાની ક્ષમતાઓ વિકસાવવાની તક પણ જોઈએ. આર્થિક વિકાસ જરૂરી છે, પણ નાગરિક અધિકારોના ભોગે નહીં, બંને સાથે ચાલવા જોઈએ.
ખરું. ત્રીજો,
પેલું ભયાનક ચક્કર, ગરીબી, વસ્તી અને પર્યાવરણનો સંબંધ. આ ત્રણેય એટલા જોડાયેલા છે કે એકને સુધાર્યા વગર બીજાને સુધારવું બહુ અઘરું છે. એમના જ શબ્દોમાં, પર્યાવરણીય અધોગતિ અને ગરીબી એવી રીતે જોડાયેલા છે કે તે પતનના દુષ્ટ ચક્ર બનાવે છે. ગ્રામીણ ભારતમાં, ગુજરાતમાં પણ, આપણે સંસાધનો પરનું દબાણ અને એના પરિણામો જોઈએ જ છીએ.
બરાબર. ચોથો મુદ્દો જે ખૂબ જ અગત્યનો છે, લિંગભેદ વિકાસમાં મોટો અવરોધ છે. સ્ત્રીઓ અને છોકરીઓ સાથેનો ભેદભાવ એ ખાલી અન્યાય નથી, એ આર્થિક રીતે પણ પાછળ રાખે છે. સ્ત્રીઓનું સશક્તિકરણ થાય, એમને સમાન તક મળે, તો આખા સમાજને ફાયદો છે. જેમ દાસગુપ્તા કહે છે, સ્ત્રીઓનું સશક્તિકરણ માત્ર પોતાનામાં મૂલ્યવાન નથી, પણ સમગ્ર સમુદાયોના કલ્યાણને સુધારવા માટે સાધન તરીકે પણ નિર્ણાયક છે. આપણી કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણ યોજનાઓ આ દિશામાં છે.
પાંચમો
મુદ્દો છે, કુદરતને એક મૂડી તરીકે જોવાનું, ખાસ કરીને ગામડાના ગરીબ લોકો માટે. તો જમીન, પાણી, જંગલ એ જ એમની મૂડી છે, એમની બેંક બેલેન્સ છે. એટલે પર્યાવરણનું રક્ષણ કરવું એ કોઈ શોખની વાત નથી, એ ગરીબી નિવારણ માટે જરૂરી છે.
ગુજરાતમાં પાણી બચાવવાના પ્રયત્નો, ટકાઉ ખેતીની વાત એ આની સાથે જોડાયેલી છે.
સાચી વાત. અને છેલ્લો મુદ્દો?
છેલ્લો છઠ્ઠો મુદ્દો, સંસ્થાઓ અને લોકોની ભાગીદારીનું મહત્વ. ટકાઉ વિકાસ માટે સ્થાનિક સમુદાયોની ભાગીદારી અને મજબૂત સ્થાનિક સંસ્થાઓ, પંચાયતો હોય, સહકારી મંડળી હોય, પાણી સમિતિ હોય, સ્વસહાય જૂથો હોય, આ બધું બહુ જરૂરી છે. દાસગુપ્તા યાદ અપાવે છે કે સહભાગી વિકાસ માત્ર સુશાસનનો મામલો નથી, ગરીબીનો અનુભવ કરનારાઓ માટે તેનો અર્થ શું છે તે સમજવા માટે તે અનિવાર્ય છે. એમની વાત સાંભળવી પડે.
આ બધા મુદ્દા ખરેખર બહુ વિચારવા જેવા છે. આપણી આસપાસ જે થઈ રહ્યું છે એને સમજવામાં મદદ કરે એવા છે.
ચોક્કસ.
તો હવે આ બધા વિચારોનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ? નીતિ બનાવનારા, સામાજિક સંસ્થાઓ, આપણે સૌ સામાન્ય નાગરિકો આમાંથી શું શીખી શકીએ, શું કરી શકીએ?
નીતિ ઘડનારાઓ માટે તો સ્પષ્ટ સંદેશ છે, ભાઈ ખાલી જીડીપીના આંકડા પાછળ ન દોડો. માનવ વિકાસ સૂચકાંક HDI જેવા માપદંડો જુઓ, જેમાં આરોગ્ય, શિક્ષણ બધું આવે.
હા,
આરોગ્ય, પોષણ, ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોનું શિક્ષણ અને પર્યાવરણનું રક્ષણ, આમાં રોકાણ કરો, એને પ્રાથમિકતા આપો. ખાલી મોટી ફેક્ટરીઓ નાખવાથી સાચો વિકાસ નહીં થાય.
અને જે NGO કે સામાજિક સંસ્થાઓ કામ કરે છે
એમના માટે
શીખ એ છે કે ટુકડાઓમાં ન વિચારો, હોલિસ્ટિક એટલે કે સર્વગ્રાહી અભિગમ અપનાવો. જો તમે શિક્ષણ પર કામ કરતા હો તો એ બાળકોના પોષણનું શું, એમના આરોગ્યનું શું એ પણ વિચારો. જો તમે આજીવિકા માટે કામ કરતા હો તો પર્યાવરણ ટકશે કે નહીં, સ્ત્રીઓને સમાન તક મળે છે કે નહીં, એ બધું જોવું પડે. અને આપણે સામાન્ય નાગરિકો શું કરી શકીએ?
સૌથી પહેલું અને અગત્યનું તો ગરીબી વિશેની આપણી પોતાની સમજ બદલીએ. કોઈ ગરીબ છે તો એ આળસુ છે કે એની જ ભૂલ છે એવું માનવાને બદલે સમજીએ કે આ એક જટિલ જાળ છે, સિસ્ટમની સમસ્યા છે. આ સમજ આવશે તો સહાનુભૂતિ આવશે.
બરાબર.
બીજું, આપણે સ્થાનિક સ્તરે સક્રિય થઈ શકીએ. આપણી સોસાયટીમાં, આપણા ગામમાં પાણી બચાવવાની વાત હોય, કચરાના નિકાલની વાત હોય, એમાં ભાગ લઈએ. પેલી સામાજિક મૂડી બનાવવામાં મદદ કરીએ. નાના નાના પ્રયત્નોથી પણ ફરક પડે છે.
ખૂબ સરસ. એટલે આખી વાતનો સાર એ જ છે કે માનવ સુખાકારી એક બહુ જ જટિલ પણ બહુ જ મહત્વનો વિષય છે. એને ખાલી પૈસાના ચશ્માથી ન જોઈ શકાય. મને અંગત રીતે પેલો પોષણની જાળનો ખ્યાલ ખરેખર હચમચાવી ગયો. એ બતાવે છે કે ગરીબી કેવી રીતે માણસના શરીરને જકડી લે છે.
અને મને લાગે છે કે સ્વતંત્રતા પેલી બંને પ્રકારની અને મૂળભૂત જરૂરિયાતો જેમ કે પોષણ, આરોગ્ય, શિક્ષણ, એની વચ્ચેનો જે ગાઢ સંબંધ દાસગુપ્તાએ બતાવ્યો છે એ બહુ પાયાનો મુદ્દો છે. એ યાદ અપાવે છે કે વિકાસ એટલે ખાલી ભૌતિક સગવડોનો વધારો નહીં, પણ માણસની ગરિમા, એની પસંદગી કરવાની શક્તિ, એની ક્ષમતાઓનો વિકાસ, એ છે સાચો વિકાસ.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આપણે પૂરું કરીએ. આપણે આપણા સમાજમાં, આપણી આસપાસ, આપણા રોજિંદા જીવનમાં સુખાકારીને વધુ મહત્વ કેવી રીતે આપી શકીએ? એવી કઈ નાની કે મોટી બાબતો છે જે આપણે કરી શકીએ જેથી માત્ર આર્થિક વૃદ્ધિ જ નહીં પણ સાચી માનવ પ્રગતિ થાય? એવી પ્રગતિ જ્યાં દરેક વ્યક્તિ સ્વસ્થ, શિક્ષિત, સ્વતંત્ર અને
સન્માન સાથે જીવી શકે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.